संपत् करुणा निकेतनम् रतदान तप क्रिया बलम् सहजानंद गुरुं भजे सदा करुणामय चारुलोचनम् शरणायात जनार्ति मोचनम् पतितोद्धरणाय तत्परम् सहजानंद गुरुं भजे सदा
भवसं भवभीति भेदनं सुख संपत् करुणा निकेतनं व्रत दान तप क्रिया फलं सहजानंद गुरुं भजे सदा हे मंगलकारी मूर्ति मारा कर जो गुना माप जानी तमारा हमने तमेज कर जो साफ शरणे आव्यो छो प्रभु तमे शरणागत पालक हमारा पियु पातला छो तमे कोटि ब्रह्मांड मालिक ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री घनश्यामाय नीलकंठाय सरजुदासाय नमो नमः बोलो श्री स्वामीनारायण
भगवान की जय
श्री हरि कृष्ण
महाराज की जय
वाला भक्तों कारेली बाग श्री स्वामीनारायण मंदिर वडोदरा द्वारा धनुर मासना पवित्र दिवसों में तीर्थभूमि वड़ताल में हरिकृष्ण महाराज ने सानिध्य गत कार्तिकी समय में सप्ताह पारायण में अधूरो रहेलो वासुदेव महात्म्य ग्रंथ अपने पूरो करिए छे एनी कथा चाली रही छे। आजे ईसु ख्रिस्तना वर्ष प्रमाणे 2008 ईस्वी सन प्रारंभ थी 2007 ये पवित्र वर्ष ने अलविदा 2008 सालनु सुस्वागत भगवान श्री हरिना पावन चरण में प्रार्थना करिए कि अमारू आखू वर्ष हे प्रभु तमारा मई थाव अमे केवल तमने राजी करवाज बधा श्वासो लईए हर हमेशा साक्षी भावे वर्ताय तमारी साथे ज वर्ताय तमारी सामू जोई रहेवाय हे प्रभु हरपल तमारी विस्मृति न थाय एवी अमारा उपर करुणा करजो तमारी स्मृति एज अमारी પાવનકારી પળો છે, કાળની ગતિથી કાળ ચાલ્યો જાય છે અને એને સંવત્સરની ગણનાથી માણસ ગણે જાય છે, પરંતુ ભગવાનના ભક્તને તો ભગવાન શ્રીહરિની સાથે જોડાવાય એ જ મંગલમય કાળ છે, એ જ મંગલમય વર્ષ છે, એ જ મંગલમય દક્ષિણાયન ઉત્તરાયણ છે, એ જ મંગલમય એના મહિનાઓ છે, એ જ મંગલમય એના પખવાડિયા, એ જ મંગલમય એના અઠવાડિયા, એ જ મંગલમય એના દિવસો અને એ જ મંગલમય એના કલાકો, એ જ મંગલમય એમની હર મિનિટ અને હર સેકન્ડ હર પળ. આપણે મન તો જે ગણો તે એક ભગવાન છે, ભગવાનનો જ આધાર છે, એ જ આપણો ઓક્સિજન છે. માટે હલાવાલા મહારાજને આ નૂતન વર્ષના પ્રારંભમાં ખૂબ પ્રાર્થના કરીએ, ભગવાનની ધૂન બોલીને પછી મંગલમય કથાનો પ્રારંભ કરીએ.
શ્રીનારાયણ
બદ્રિકાશ્રમમાં ગોલોક ગયેલા નારદજીને ભગવાન શ્રી કૃષ્ણએ પાછા મોકલ્યા છે. તેને ભગવાન નરભ્રાતા નારાયણ અક્ષરપતિ પુરુષોત્તમનો મહિમા કહે છે. એ કથા પ્રારંભિત છે. આત્માત્મા ચાક્ષરાત્મા ચહેશ આકાશ નિર્મલ. આત્માત્મા ચાક્ષરાત્મા ચહેશ આકાશ નિર્મલ દિવ્ય દૃગીક્ષ્ય સન્માત્ર પુરુષો વસુદેવજ. હે નારદ, વળી એ ભગવાન કેવા છે? તો તમામ આત્માઓના આત્મા છે, દરેક ચેતનના ચેતન છે. ઉપનિષદની સ્તુતિ અનુસારે જ અદ્ભુત મહિમા ગવાઈ રહ્યો છે. નિત્ય આત્માનામ આત્મા ચેતનાનામ ચેતનઃ. તમામ આત્માઓના તો આત્મા છે, પરંતુ અક્ષરાત્મા અક્ષરના પણ આત્મા છે. વળી યશ આકાશ નિર્મલ, આકાશની જેવા ભગવાન નિર્મળ છે, આકાશની જેમ નિર્મળ છે. આકાશમાં જેમ કાંઈ પણ, યશ આકાશ નિર્મલ, જેમ પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ આ પાંચ તત્વો છે, એમાં પૃથ્વી જળ તેજ અને વાયુ એ આકાશમાં જ રહે છે. પરંતુ આકાશને એના એકેયનો પાસ અડતો નથી. આકાશ તો નિર્વિકારપણે આ ચારેયને ધારણ કરે છે. ચારેયના વિકારો આકાશમાં થાય, પરંતુ એના વિકારનો પાસ આકાશને લાગતો નથી. અર્થાત પૃથ્વી જળ તેજ વાયુ આના ફેરફારને લઈને આકાશમાં કોઈ ફેરફારો થતા નથી, એટલે આકાશ સ્થિર છે, નિર્વિકાર છે. એમ ભગવાન ચિદ અચિદ સમસ્ત જગતને ધારણ કરે છે. કોઈમાં સ્વરૂપથી ને કોઈમાં જ્ઞાનથી વિકારો સતત થાય છે. અર્થાત માયા સ્વરૂપથી વિકારી છે, આત્મા સ્વરૂપથી નહીં બલકે ધર્મભૂત જ્ઞાનથી વિકારવાન છે. પરંતુ એ બંનેના દ્રષ્ટા, આધાર, નિયંતા, સાકાર, મૂર્તિ, અક્ષરધામસ્ત ભગવાન પુરુષોત્તમ સદૈવ નિર્વિકારી છે. ત્રણેય કાળમાં અચ્યુત છે, અખંડ છે. યશ આકાશ નિર્મલ. વળી કહે છે દિવ્ય દૃગીક્ષ્યઃ. એ ભગવાન દિવ્ય દૃષ્ટિથી જ જોઈ શકાય છે. માયિક દૃષ્ટિથી ક્યારેય જોઈ શકાતા નથી. સન માત્ર, એ પરમાત્મા સત્તા માત્ર છે, એટલે કે સદૈવ સત્ય રૂપ છે, એટલે કે એક રૂપ છે. સત્ય આમ ગણો તો એવા અર્થમાં કહેવાય કે જેનો ક્યારેય નાશ ન થાય, એને સત્ય કહેવાય. ટૂંકો સત્યનો અર્થ, જેનો ક્યારેય નાશ જ ન હોય એ સત્ય કહેવાય. પછી બીજો સત્યનો અર્થ એવો થાય કે કોઈ વસ્તુ છે, સમજીએ કે હવે એનો ક્યારેય નાશ નથી, પરંતુ પૂર્વે એ વસ્તુ નહોતી, અમુક સમયથી છે એને પ્રાગાભાવ કહેવાય. પૂર્વે એનો અભાવ હતો પણ હવે છે અને હવે ક્યારેય નાશ નહીં થાય એને સત્ય કહેવાય. કેમ જે એનો નાશ તો નથી. આપણે તો સત્યની વ્યાખ્યા કરીએ છીએ ને તો એને સત્ય કહેવાય. બે વ્યાખ્યા. પછી સત્યની ત્રીજી વ્યાખ્યા, પૂર્વે હતા, હાલ છે, ભવિષ્યમાં રહેશે, એને પણ સત્ય કહેવાય. હવે સત્યની ચોથી વ્યાખ્યા, પૂર્વે હતા એવા ને એવા હાલ છે અને એવા ને એવા ભવિષ્યમાં રહેશે, આ ચોથી સત્યની વ્યાખ્યા છે. ચોથું જે સત્ય છે એ પરમાત્મા માટે છે. સન માત્ર એટલે સત્ય માત્ર ભગવાન છે. સત્તા માત્ર, સત્ય માત્ર કહેતા કોઈ કાળે એમાં ક્યારેય કશો જ ફેરફાર પૂર્વે થયો નથી, હાલ પણ નથી એમાં કોઈ વિકાર, ભવિષ્યમાં પણ એમાં કોઈ વિકાર છે નહીં. મેં પહેલું સત્ય કહ્યું, ક્રમમાંથી ચારેય સત્ય બોલું છું. મેં પહેલું સત્ય કહ્યું કે જે નાશ ન થાય એને સત્ય કહેવાય. પરંતુ એ નાશ ન થાય પરંતુ હોય એવા ને એવા રૂપમાં રહે નહીં. નાશ ન થાય પણ હોય એવા ને એવા રૂપમાં ન રહે, ફેરફાર થાય. માટે ક્યાં સત્ય રહ્યું? સત્ય હોવા છતાંય એમાં ફેરફારો થાય છે માટે જોઈએ એવા રૂપમાં એ સાચું ન કહેવાય. કેમ જે ફેરફાર તો થઈ જાય. એક્ઝામ્પલ, આપણે નાના હતા ત્યારે આવડ્યા હતા, મોટા થયા ત્યારે આવડ્યા થયા. નાના હતા ત્યારે સમજીએ હવને વાલા લાગી એવા હતા. યુવાન થયા ત્યારે આપણામાં કંઈક કંઈક કૂટે હોતો હોય પણ ઘણાને વાલા લાગી એવા તો હતા. ઘરડા થયા તો આપણે માથે ધોળાવાળા દાંત પડી ગયા. જુઓ, આપણે મરી નથી ગયા, નાશ નથી થઈ ગયા, છીએ જ, પરંતુ હતા એવા નથી. માટે સત્ય છીએ છતાં પણ એવા ને એવા રહી શકતા નથી, ભલે નાશ નથી થયા, એમ સત્ય કહેવાય. દેહને અનુલક્ષીને મેં વાત કરી. આ સત્ય છે ને એ માયા માટેનું સત્ય છે. માયા સાચી છે, એનો ક્યારેય નાશ નથી થતો, પણ હોય એવી ને એવી એવા ને એવા રૂપમાં એ ક્યારેય રહેતી નથી, સતત પરિણામી છે. માટે માયાને મિથ્યાને નાશવંત શાસ્ત્રો કહે છે, બાકી એનું અસ્તિત્વ ક્યારેય મટી નથી જતું, બદલી જાય છે. પ્રથમ સત્ય માયાનું આ કહ્યું. ચાલો હવે બીજું સત્ય મેં જે કહ્યું એની વ્યાખ્યા કરું છું.
કે થયું છે, પહેલા નહોતું, થયું, હવે જશે નહીં, માટે સત્ય. દાખલા તરીકે કે આપણે આત્માઓ બદ્ધ છીએ, માયામય છીએ, વાસનાવાળા છીએ, પરમાત્માનું ભજન કરતા કરતા આપણે ભગવાનને પામી જઈશું, ભગવાનના ધામમાં જઈશું અને મુક્ત થઈશું, તો એ આપણું મુક્ત પદ, મુક્તત્વ સત્ય છે. પછી ક્યારેય મટવાનું નથી, જેનો ક્યારેય એન્ડ કે નાશ નથી. એવું જે મુક્તપણું આપણને મળ્યું, કોઈ પણને મળ્યું, તો એ મુક્ત પણ સત્ય છે. તમે કહેશો પૂર્વે નહોતો ને, પહેલાં ભલે નહોતો, પણ હવે થયો અને ક્યારેય એ મુક્ત મટવાનો નથી, માટે સત્ય છે. જો એમ ન હોય તો મોક્ષ સત્ય થાય જ નહીં, એનો નાશ થઈ જાય. માટે પહેલાં જે નહોતું તે પછી હોય જ નહીં એવું કહી ન શકાય. માટે મુક્ત થયા તો થયા, ત્યાં ગયેલો ક્યારેય પાછો પડતો નથી. માટે એનું મુક્ત પદ પહેલાં નહોતું પણ હવે થયું, માટે આ બીજા પ્રકારનું સત્ય છે. હવે અમે ત્રીજા પ્રકારનું સત્ય કહ્યું કે જે પૂર્વે હતું, હાલ છે, ભવિષ્યમાં રહેશે, તે પહેલા પ્રકારના સત્ય જેવું જ છે. છતાં પણ એમાં મારી રીતે, મારી દ્રષ્ટિએ હું બોલું છું, કદાચ તમને એમાં ક્યાંય મેળ ન પડે તો છોડી દેજો. ત્રીજા પ્રકારનું જે સત્ય છે એ સત્ય એ ટાઈપનું છે કે પહેલાં હતું, હાલ છે અને ભવિષ્યમાં રહેશે, પરંતુ એનો એક ભાગ પહેલાં હતો એવો ને એવો રહેશે, હાલ પણ અને ભવિષ્યમાં પણ. પણ એના અમુક ધર્મમાં ફેરફારો થઈ જાય છે, માટે એના સંપૂર્ણ ફેરફારો નથી થતા અને એનો નાશ પણ નથી, માટે એને સત્ય કહેવાય. એક્ઝામ્પલમાં આત્મા પહેલા હતો, તેવો ને તેવો હાલ પણ છે, એવો ને એવો એ ભવિષ્યમાં રહેવાનો છે, પરંતુ એ મૂળ સ્વરૂપે જેવો હતો એવો ને એવો છે ને એવો ને એવો રહેશે, પરંતુ એ આત્માની સમજણ બદલતી રહેશે, એની માન્યતા ફરતી રહેશે, એ ક્યારેક પોતાને પશુરૂપ માને છે, ક્યારેક પક્ષીરૂપ માને છે, ક્યારેક મનુષ્ય રૂપ માને છે. જ્યાં જેવા વાતાવરણમાં હોય ત્યાં તે આત્મા તે રૂપ થઈ જાય છે અને એને જ પોતાનું સ્વરૂપ માને છે. એના મૂળ સ્વરૂપમાં કોઈ વિકાર નથી, પરંતુ આત્માના ધર્મભૂત જ્ઞાનમાં વિકાર છે. માટે આત્માનો એક ઓરિજિનલ જે ધર્મ, એમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ એનું ધર્મભૂત જે જ્ઞાન, એનું ગુણ છે, ગુણીમાં કોઈ ફેરફાર નથી પણ ગુણમાં ફેર થાય છે. આત્મા મૂળ જ્ઞાન સ્વરૂપ છે અને પાછો જ્ઞાન નામક એનામાં ગુણ છે. આત્માનું મૂળ સ્વરૂપ જે જ્ઞાન, એમાં કોઈ વિકાર નથી, પણ એનો જ્ઞાન નામનો જે ગુણ છે, ધર્મભૂત જે જ્ઞાન, એમાં વિકાર થાય છે. માટે હું એ રીતે બોલું છું, શાસ્ત્રીય ભાષા તો નથી, પરંતુ સમજાવવા માટેની આ ભાષા છે કે આત્માના એના મૂળ ભાગમાં કોઈ વિકાર નથી, પણ એના ધર્મભૂત જ્ઞાનમાં વિકાર છે. એટલે કે એક ભાગમાં વિકાર નથી, એક ભાગમાં વિકાર થયો. આત્માનું મૂળ સ્વરૂપ પણ ચેતન છે, એનું ધર્મભૂત જ્ઞાન પણ ચેતન છે, પરંતુ એક ચેતનમાં વિકાર છે ને એક ચેતનમાં નથી. આનો અર્થ કોઈ એવો ન કાઢતા કે બે ચેતન છે, એવું નથી. ગુણ ને ગુણી થોડુંક ભણ્યા હોય તેને ખબર પડે. તો આ ત્રીજા નંબરનું જે સત્ય છે ને એ ટાઈપનું છે, નિર્વિકાર છે, પાછો વિકાર છે, આ ટાઈપનું છે. તે પણ સત્ય જ કહેવાય. દાખલો આપીએ કે આપણે નાના હતા ત્યારે કાંઈ નહોતા સમજતા, તો પણ કાંઈક સમજતા, માટે હતા જ. મોટા થયા તો નાના હતા ત્યારે જે સમજતા તેથી કંઈક બીજું સમજતા થઈ ગયા, પણ આપણે છીએ તો ખરા જ, પણ જેવા છીએ એવા નથી. હવે દેહની બાબતમાં નથી કહેતો, હવે સમજણની બાબત ઉપર વાત કરું છું. પછી આપણે વૃદ્ધ થયા ત્યારે વળી આપણી કંઈક સમજણીઓ બદલી, આપણે છીએ તો એના એ, પરંતુ આપણી સમજણી એની એ નથી, માટે આપણે નાશ નથી થઈ ગયા, પણ સમજણ બદલાઈ ગઈ, ફરી ગઈ. માટે સત્ય હોવા છતાંય ફરી જાય છે, એટલે એ સત્ય પણ વિકારી સત્ય થયું. પહેલો સત્ય માયાનું કહ્યું કે જે સ્વરૂપથી જ ફરે છે બધું. બીજું સત્ય કહ્યું કે આપણે બધામાંથી મુક્ત થઈએ, તે પણ સત્ય છે, પણ પહેલાં નહોતા, હવે થયા તો રહેશું એટલે સત્ય. ત્રીજું સત્ય આત્માનું, પોતે નિર્વિકારી પણ એનું ધર્મભૂત જ્ઞાન વિકારી છે પાછું, માટે પાછો વિકાર ઊભો રહ્યો, નાશ નથી થઈ જતા પણ બદલી જાય છે, માયાની જેમ જ માયા સ્વરૂપથી બદલે છે, તો આપણે સમજણથી બદલી જાય છે. પણ એ થયું તો ખરું. અને ચોથા નંબરનું જે સત્ય કહ્યું એમાં કોઈ ફેરફાર જ નથી થતો. પૂર્વે જેવા હતા એવા ને એવા સ્વરૂપથી અને જ્ઞાનથી ગુણથી એવા ને એવા છે. હાલ પણ એ ભગવાન એવા ને એવા છે, ભવિષ્યમાં પણ એ પરમાત્મા એવા ને એવા રહેશે. માટે એવા જે સત્ય સ્વરૂપ ભગવાન તેને સન્માત્ર કહેવાય છે. આવા પરમાત્માને આશરે જે જીવ જાય તે ભગવાન જેવો થાય છે, એની ભક્તિ કરે, એનું ધ્યાન ધરે, બેડો પાર થઈ જાય. પણ મહિમા જીવને નથી, એટલે પરમ સત્ય એવા પરમાત્માને, સદૈવ એક રૂપ એવા ભગવાનને આ જીવ સમજતો નથી, માટે એ પરમાત્માના સ્વરૂપમાં એને લગ્ની લાગતી નથી. તકલીફ અહીં છે. જો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. પુરુષો વસુદેવ જહ, એ ભગવાન પુરુષાકાર છે. વસુદેવ જહ, વસુદેવ શબ્દનો અર્થ સત્વમ વિશુદ્ધમ યત્તચ્ચ વસુદેવ ઇતિર્યતે. આ વચનને અનુસારે વસુદેવ શબ્દ વાચ્ય શુદ્ધ સત્વ એટલે કે અંતકરણ, શુદ્ધ સત્વમાં એટલે શુદ્ધ અંતકરણમાં પ્રાદુર્ભાવ પામનારા હોવાથી વસુદેવ કહ્યા છે. શુદ્ધ સત્વમય અંતકરણમાં, એટલે અંતકરણ શુદ્ધ થાય ત્યારે શુદ્ધ અંતકરણમાં ભગવાન પ્રગટ થાય છે. માટે વસુદેવ જહ એમ કહ્યું, એક અર્થ. અને બીજો અર્થ તો બહુ જાણીતો છે, વસુદેવના પુત્ર. વસુદેવના પુત્ર વાસુદેવ, આવો અર્થ પણ થાય છે. હવે થોડુંક આનાથી ઊંડું જાઉં છું. આત્માત્મા ચાક્ષરાત્મા ચહેશ આકાશ નિર્મલ
दिव्य दृगीक्षः सन्मात्रः पुरुषो वसुदेवजः पुरुषो वसुदेवजः।
वळ्या भगवान केवा छे तो आत्म शब्द वाच्य जीव ईश्वर आदिकना आत्मा एटले के अंतरात्मा पणे सर्वना व्यापक धारक अने नियामक आकाशवत सन्निधि मात्र नहीं अपना मां तो आकाश ही छे परंतु ओनली सन्निधि छे ते कहीं करतो नथी। भगवान अपना मां रहया छे ते मात्र बस छे एवं नहीं तो नियामक छे कंट्रोलर छे आपड़ा अने छे एटलू नहीं तो आपड़ा धारक छे एवा छे आपणे एने बहु संबंध छे धार्य धारक नो संबंध छे नियाम्य नियामक नो संबंध छे व्याप्य व्यापक नो संबंध छे समझ्या स्वामी सेवक नो संबंध छे शेष शेषी भाव छे बहु भावो छे आपणे भगवान ने वच्चे घणा संबंधो छे आपणा माटे ए ज सर्वस्व छे। એટલે કહે છે કે ધારક નિયામક વ્યાપક હોવાથી પરમાત્મા કહેવાય છે। આ અર્થ ય આત્મની તિષ્ટન્નાત્મનો અંતરો યમાત્મા ન વેદ યસ્યાત્મા શરીરમ આવો લખ્યો છે ઉપનિષદમાં। ય આત્મની તિષ્ટન જે આત્મામાં રહ્યા થકા આત્મન અંતર આત્માની અંદર એને નિયમન કરે છે। યમ આત્મા ન વેદ જેને આત્મા જાણતો નથી મોટા મોટી મુશ્કેલી આ છે એ આપણામાં રહ્યા છે છતાં આપણે એને જાણતા નથી। યમ આત્મા ન વેદ અને આત્મા એનું શરીર છે છતાં આત્મા પોતાના શરીરી પરમાત્માને જાણતો નથી। આપણા શરીરમાં જે જીવાત્મા છે એનું આ શરીર છે પરંતુ આ શરીર છે ને એ પોતાના જીવાત્માને જાણતું નથી સમજીએ નથી જાણતું કેમ જે જડ છે આ શરીર માટે એને કશું જ્ઞાન ન હોય એટલે ન જાણે પરંતુ મોટી વિડંબના જેનું સ્વરૂપ જ જ્ઞાન છે વળી જે જ્ઞાનવાન છે એવો આત્મા પોતાના આત્મા ધારક વ્યાપક નિયામક એવા ભગવાનને જાણતો નથી ચેતન હોવા છતાંય જાણતો નથી અને જો જાણે તો મુક્ત થઈ જાય તો તે આ શરીરથી મુક્ત થઈ જાય પોતાના શરીરથી મુક્ત થઈને તે આત્મા પોતાના શરીરમાં લાગી જાય વૃત્તિઓ બધી પલટો ખાઈ જાય જેનું ઉલટી પડ્યું આપ સંત તે સ્વયં હરી એવી મોટી સ્થિતિ થઈ જાય જાણે તો થાય આ વાત શાસ્ત્રથી જાણવાની હું કહેતો નથી જાણે શબ્દ અહીંયા હું બોલ્યો એ અનુભવને જાણે એમ કહું છું બાકી હું અને તમે શાબ્દિક જ્ઞાન તો ધરાવીએ જ છીએ આપણને ખબર જ છે આપણા આત્મા ભગવાન છે પણ એ જ્ઞાનને ખાલી માહિતી કહેવાય અનુભવ નહીં અને એવી ખાલી માહિતીથી આપ ઉલટી પડે નહીં અને સ્થિતિ પણ થાય નહીં અને કોઈ દંભ કરે એનો કોઈ અર્થ નથી કેમ જે દંભી જેવું આ દુનિયામાં કોઈ દુઃખી હોઈ શકે નહીં વાસ્તવિક જો સ્થિતિ હોય અનુભવ હોય અને એમાં માણસ રાચો ડૂબ્યો હોય તો મધ્યના 13 અનુસારે બલાત પોતાના પાંચેય ઇન્દ્રિયોને પંચ વિષય તરફ લઈ જવા ચાહે તો પણ લઈ જઈ શકે નહીં ને વ્યવહાર પૂરતા વિષયો માંડ માંડ, જેમ લીંબુ ચૂસાવે દાંત અંબાઈ ગયા હોય માંડ ભાત ચોખા ચાવી શકે, એમ માંડ વિષય ગ્રહણ કરી શકે જીવન ધારણ પૂરતા. બાકી કોઈ વિષયમાં સહજ પણ પ્રીતિ રહે નહીં. આ ભગવદ્ જ્ઞાનનું અનુભવનું ફળ છે. આ ફળ જેને પ્રાપ્ત નથી એ માણસ કદાચ એમ માની લે કે મારો આત્મા ભગવાનના સ્વરૂપ સાથે જોડાઈ ગયેલો છે, તો એ ખોટું કહેવાય. દેહ હારે જોડાઈ ગયેલો હોય, દેહમાં ડૂબી ગયેલો હોય, દેહને આકારે જ રહેતો હોય અને એમ માને કે મારી વૃત્તિઓ ભગવાનની દિવ્ય મૂર્તિ સાથે આકારિત થઈ છે, જોડાઈ ગઈ છે, તો એ બધો દંભ થાય. બીજાને સારું લગાડવા, મોટા થવા, એમનામ જીવાય. બીજા એને એ દ્રષ્ટિએ ભગવત રૂપની દ્રષ્ટિએ જોતા હોય, આને પછી એમ જીવવું પડે. બિચારો હોય નહીં પણ ફસાઈ ગયો કે મારી છાપ ન બગડવી જોઈએ, પણ તારી માં તારી છાપ ખોટી પડી ગઈ છે, એ સુધારવી જોઈએ. બગાડવાની વાત નથી, આ સુધારવાની વાત છે. છાપ બગડી ગઈ છે કેમ, જે તું જે નથી તે તને લોકો જોવે છે, માટે આ તારી છાપ પડી ન કહેવાય, છાપ બગડી કહેવાય. એને સુધારવી પડે. તું જે છો તે જ તને લોકો જોવે એમાં તારું ભલું છે, કેમ જે એમાં તું વાસ્તવિક નેચરલ રીતે જીવી શકીશ. તારે કશું નાટક નહીં કરવું પડે. આમાં તને બધા ભગવદ્ રૂપ તરીકે જોતા હોય તો તારે એ પ્રમાણે જીવવું પડે, એ પ્રમાણે નાટક કરવું પડે. હવે તું હો દેહરૂપ અને ઓલા બધા તને જોવે એમ, એટલે તારે પછી એમ વેમમાં રહેવું પડે, બીજાને વેમમાં રાખવા પડે. આ દંભનું ગાડું કેદી કૂવામ જાય નીકી નહીં અને માણા દુઃખી દુઃખી થઈ જાય. એટલા માટે હું જે જાણે શબ્દ અહીં બોલ્યો છું તે અનુભવાત્મક છે. આ શરીરમાં રહેલો જીવાત્મા શરીર સાથે એકાકાર છે. શરીર જીવાત્માને જાણતું નથી, તેમ આત્મામાં રહેલા પરમાત્માને જીવાત્મા જાણતો નથી. અને જો આત્મા પોતાના આત્મા પરમેશ્વરને જાણે અર્થાત સાક્ષાત અનુભવે તો તે આત્મા ભગવાનને પામે છે, ભગવાન જેવો સુખી થાય છે. નિરંજનમ પરમમ સામ્યમ ઉપૈતિ, એની વૃત્તિઓ બધી પલટો ખાય છે, કે તો દેહાકારે હોય એનાથી પલટો ખાય અને ભગવદ આકારે થાય છે અને આત્મા ભગવાનના જેવો સુખી થાય છે, એની મુક્તિ થાય છે. અને એ પરમાત્માના સદૈવ દાસપણે રહીને ભગવાનની સેવામાં ને સુખમાં આનંદમાં ડૂબ્યો રહે છે. એને પછી જગતનો કોઈ વિષય સ્પર્શી શકતો નથી, કેમ જે વિષયો એને જ પીડે છે જે દેહાકાર હોય. બ્રહ્માકાર ભગવદાકારને કોઈ દી વિષયો પીડે નહીં. જો વિષયો પીડે છે તો એ બ્રહ્માકાર નથી ને ભગવદાકાર નથી, ખોટો વેમમાં છે, ધમમાં છે. કોકને છે ને છેતરવાના એના આ ધંધા છે, એનો એ માઈનો પેચ છે. એને કદાચ નહીં ખબર હોય એના મનના મેલની, પરંતુ હકીકત આ છે. ય આત્મની તિષ્ઠન્નાત્મનો અંતરો યમયાત્મા ન વેદ યસ્યાત્મા શરીરમ ય આત્મા મનંતરો યમયતિ સત આત્માંતરિયમ મૃતઃ. ઉપનિષદ એવું કહે છે કે એ જે પરમાત્મા છે તે આત્માની અંદર રહીને આત્માનું નિયમન કરે છે, અને એટલે જ એ ભગવાન અંતર્યામી છે. અંતર્યામી, અંતયામી એટલે કે નિયમન કરવું, અંદર પ્રવેશીને નિયમન કરે ને એને અંતર્યામી કહેવાય છે. ખાલી જાણે એને નહીં, ખાલી જાણે એને અંતર્યામી. આપણે અંતર્યામીનો શબ્દ જાણે એટલો કરીએ છીએ, એ ખોટું છે. અંદર રહીને નિયમન કરે આપણું. હવે અહીંયા કોકને એટેક આવ્યો હોય, ઓય ઓય કરતો હોય, આપણે જાણીએ ખરા કારણ પીડા છે, એટેક છે, મુશ્કેલી છે, ખાલી જાણીએ જ, કાંઈ થાય નહીં આપણાથી નિયમન એનું. ભગવાન તો નિયમન કરે છે, જાણે એટલું નહીં. બંધ કરવું જ બંધ કરી દે, શરૂ કરવું જ શરૂ કરે. ઘણા કહેતા આપણે બધું જાણીએ એમ દુઃખ છે, પણ શું કરીએ, આપણું એમાં શું થાય, આપણે શું થાય, ભગવાનને એવું નથી કે આપણે અચ્છું થાય. ભગવાનને ક્યારેય એવું બોલવાનું આવતું જ નથી કે મારથી શું થાય એમ. એનાથી બધું થાય, જે કરવું એ થાય, એમ ન કરવું એટલે ન થાય. પ્રભુ એમ કે હું જાણું ખરું બધું, પણ હવે હું શું કરું એવું નથી. કેમ જે તો અંતરિયામી છે, કહેતા અંદર બેસીને બધું જ કંટ્રોલ કરનારા, નિયમન કરનારા એવા મહા મોટા ભગવાન, એને જે આત્મા જાણે એનો મહિમા, એને ઓળખે, એ રહસ્ય જે ભગવાનનું રહસ્ય છે, આધ્યાત્મિક રહસ્ય કહેવાય એને, જે કોઈ ભક્ત જાણે એ બહુ મોટો થાય છે. માટે ભગવાનના ભક્તને સમસ્ત જીવનકાળ દરમિયાન પરમાત્માના સ્વરૂપનો મહિમા સાંભળ સાંભળ કરવો જોઈએ, અને એ મહિમાથી જ ધીમે 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 ભગવાન તરફ ખેંચાણ વધશે. અને કેવળ કથા વાર્તાને જ્ઞાન કરવાથી ભગવાનનું જ્ઞાન નથી થતું, પરંતુ ભગવત ધ્યાન કરવાથી ભગવત જ્ઞાન થાય છે. કેવળ કથા વાર્તાને જ્ઞાન કરવાથી ભગવાનનું જ્ઞાન નથી થતું, ધ્યાન કરવાથી જ્ઞાન થાય છે. પ્રથમ શાસ્ત્રીય કથા વાર્તા કરવાથી જ્ઞાન થાય છે, પછી એ જ્ઞાનને ભગવાનનું ધ્યાન કરવાથી વિજ્ઞાન કરાય છે. એ અનુભવાત્મક જે જ્ઞાન, એને વિજ્ઞાન કહેવાય છે. માટે ધ્યાનથી વિજ્ઞાન થાય છે, શાસ્ત્રથી જ્ઞાન થાય અને ધ્યાનથી વિજ્ઞાન થાય, કહેતા ભગવાનનો સાક્ષાત્કાર થાય. તો ઘણા માણસ શાસ્ત્ર વાંચે, કથા સાંભળે અને કથા વાર્તા કર્યા કરે, જ્ઞાનનું જ્ઞાન ચૂથ્યા કરે, પણ જ્ઞાનને ધ્યાન કરીને વિજ્ઞાન કરતા નથી. કેમ જે ધ્યાન કરવું એને ગમતું જ નથી, વૃત્તિઓ ભગવાનમાં લગાડવી એને ફાવતી જ નથી, ભજન કરવું નથી. એટલે વિજ્ઞાન ન થાય. પંચરત્નમાં આ વાત બહુ સ્પષ્ટપણે આપણે સાંભળી ચૂક્યા છીએ. માટે આગળ વધું, કથા વાર્તા આખો દી કરીએ પરંતુ ધ્યાન અડધો કલાકય ન કરીએ એ સારું નથી. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે રાંધીએ ને જમીએ નહીં તે શું કામનું. સ્વામી કે આમનામ કથા વાર્તાને પડકારા કર્યા કરીએ, પણ અડધો કલાક એ વૃત્તિઓ ભગવાનમાં રોકીએ નહીં, રૂંધીએ નહીં, ભગવત ધ્યાન ધરીએ નહીં, તારે શું કામનું કહેશ. રાંધ્યું ખરું પણ જીમ્યા નહીં. સ્વામીએ બહુ સરસ કીધું કે આ કથા વાર્તા કરીએ છીએ ને એ તો રસોઈ બનાવીએ છીએ. પછી નેત્ર મીચીને જે ભગવાન મય થઈ જવું એ ભોજન કર્યું કહેવાય. આ તો રસોઈ કરીએ છીએ. ઘણા માણસો કેવળ રસોઈને જ ભોજન સમજે છે. અને ભાઈ રાંધવાથી કોઈના પેટ નથી ભરાઈ જતા, જમવા જ ભરાય છે. ગોપીઓ કઈ રાત દિવસ કથા વાર્તા ન જ કરતી, રાત દિવસ ધ્યાન કરતી હતી. અને એ ધ્યાન કરતી હતી એને ખબર નહોતી પાછી, સમજાણું. ઉદ્ધવજી એને કહેવા ગયા કે તમે આમ કરો ને તેમ કરો, તક શું કરીએ વીરા, તો કે તમે છે ને આમ તમારા આત્માને બ્રહ્મરૂપ માનો અને આવી રીતે એને ધારો, તમારા અંતર આત્મામાં એને સંભાળો, તો તમને શાંતિ થાય. ગોપીઓ દાંત બહુ કેટે. ગોપીઓ કે એક વાત કરીએ તને ભાઈ, ખોટું ન લાગે તો, તું એને અમારામાં ઘાલવાની વાત કરેશ, પણ અમારે ત્યાં કાઢવો છે. શું કહો છો? કાઢવો. ઈ કાનો માઈ એવો પહેરી ગયો છે, કશું કામ કરવા દેતો નથી, કશું હુજવા દેતો નથી. હે ગા, જાગ્રતમાં ઈ ને સપનામાં ઈ, તનમાં ઈ, મનમાં ઈ, દ્રષ્ટિમાં ઈ, કાનમાં ઈ, નાસિકામાં ઈ, બધે એનો ઈ છે. ત્યારે ઉદ્ધવને બહુ નવાઈ લાગી કે હું તો આને ધ્યાન શીખવાડવાની દાપણ કર્યું, મેં દાપણ કર્યું. ઘણી જગ્યાએ આપણને ખબર ન હોય દાપણ કરીએ, પછી કંઈક બોલે ત્યારે એમ થાય ગાલો તાર જય સ્વામિનારાયણ. કેમ છે? હવે તેને શીખવાનું થયું ને ઓલો ગુરુ થાય. ગજબની વાત છે. નીલકંઠ વરણી ગોપાલ યોગી પાસે ગયા, શિષ્ય થઈને યોગ શીખવા બેઠા. પછી શીખતા શીખતા બે ચાર પ્રશ્ન પૂછ્યા, આ તમે જાણો તો કે ના, તમે તક મને એ ખબર છે, ગુરુ 25 થઈ ગયા. ઘડીક ગુરુ પણ હું કર્યો પછી ખબર પડી કે ચેલા વધુ જાણે, એટલે ગુરુ ગુરુ માટેની શિષ્ય થયા, શિષ્ય શિષ્ય માટેની ગુરુ થયા. પછી નીલકંઠ વર્ણીય ગોપાલ યોગીને યોગ શીખવાડ્યો. સત્સંગી જીવનમાં વાત આવે છે એમ, આ બધું આવું થાય પછી ગોપાળ યોગીને એમ થયું સાલું ડાપણ થઈ ગયું, કે પ્રભુ ડાપણ માફ કરજો. અદ્ભુત કથા છે. માટે મૂર્ખાઈ ન કરવી, આ તો બધી વાત ન્યારી છે. ભગવાન શ્રી હરિનું દિવ્ય જ્ઞાન અનુભવ જો થાય તો કામ થાય. ઉદ્ધવજીને ડાપણ થઈ ગયું, પેલી ગોપીઓને તો અખંડ ભગવાન સાથે તન્મયતા હતી, અખંડ એને પરમાત્મા જ દેખાતા હતા, અનુભવ જ એ હતો. એમાં આ શીખવાડે આમ ધ્યાન કરો, ધ્યાન. અરે ભાઈ, ધ્યાન કરીને તો એને અંદર નાખવાનો છે ને, તો કે અમારે બહાર કાઢવાનો છે. કોઈ કામ થતું નથી બાપા, આમ બોલી બોલો. એને ક્યાં આખો દી કથા વાર્તા કરી હતી, એ છાણ વાસીદા ને ઢોર સારતી, તો પણ હેતે કરીને વૃત્તિઓ એવી લાગી એવી લાગી એવી લાગી. તે પરમાત્માના સ્વરૂપના અખંડ ધ્યાનને કારણે એને અંદર બહાર અખંડ ભગવાન અનુભવાતા. એટલે કહું છું કે કેવળ કથા વાર્તા અને શાસ્ત્ર વાંચવા સાંભળવા ભણવા એનાથી પતિ નથી જતું. હા, એ નકામું નથી, એનાથી જ્ઞાન થાય છે, પણ વિજ્ઞાન માટે તો ધ્યાન 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 કરવું જ પડે, ગમે ન ગમે, કંટાળો ચડે, ફાવે ન ફાવે, એનો કોઈ વિકલ્પ જ નથી, છૂટક્યો જ નથી. ટૂંકમાં એ કર્યા વગર છૂટક્યો જ નથી ને. કોઈ એવું માની ન લેતા કે આમને આમ કથા વાર્તા કીર્તન કરીશું એટલે કારણ શરીર બળી જશે અને ભગવાનનો સાક્ષાત્કાર થશે. સ્વામિનારાયણ ભગવાને કારિયાણીના 12માં ના પાડી છે કે ભગવાનનું ધ્યાન ધર્યા વગર વજ્ર સાર એવું જે કારણ તે ક્યારેય તૂટે નહીં કે બળે નહીં. માટે ધ્યાનના અંગ પાડવા જોઈએ, બેસવું જોઈએ. ભગવાન શ્રી હરિ અંતર્યામી છે અને એ પ્રભુ છે, એ જ અમૃત છે, એ જ મોક્ષ છે, એ જ કલ્યાણ છે, એનો અનુભવ એ જ મહા મોટો આનંદ છે. અંતર્યામ્ય અમૃતઃ એમ આપણા ઉપનિષદો કહે છે. વળી કહે છે અંત પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા, અંદર પ્રવેશ કરીને એ પરમાત્મા સર્વનું શાસન કરે છે. એ સર્વાત્મા છે, સર્વના આત્મા. ભગવાનનું અહમ સર્વના અહમ સાથે અહમ ધરાવે છે. ભગવાનને પોતાથી અલગ કાંઈ લાગતું નથી, બધું હું જ છું એમ એ બોલે. અને ભગવાન હું બોલે એટલે કશું બાકી ન રહે, ચીદ અચીદ બધું, બધામાં હું એનું હોય એવા એ પરમાત્મા છે. અંત પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા, ભગવાન એક એવા સ્થિત અગ્ર આત્માત્મનામ વિભુ. ભગવાન એક જ પહેલા હતા આત્માના આત્મા, અને કહે છે વિભુ. આમ શ્રુતિઓ અને સ્મૃતિઓ ભગવાનનો મહિમા ગાય છે. માટે એ પરમાત્મા આત્માઓના આત્મા છે, એટલું જ નહીં પણ અક્ષરના પણ આત્મા છે, વ્યાપક છે, ધારક છે, નિયામક છે. અક્ષરના એ જે હરિ અક્ષર બ્રહ્મ આધાર, પારતે નવ લહેરે લોલ, અક્ષર બ્રહ્મના આધાર. આપણે બધા કહીએ છીએ કે ભગવાન અક્ષરધામમાં રહ્યા છે, મુક્ત અક્ષરધામમાં રહ્યા છે, અક્ષરધામ મુક્તે સહિત ભગવાનને ધારણ કરી રહ્યું છે. પણ રોજ વંદુના પદમાં તો આપણે આવું ગાઈશ, જે હરિ અક્ષર બ્રહ્મ આધાર પારતે નવ લહેરે લોલ, અક્ષર બ્રહ્મના આધાર રોજ કહીશ. આવા પરમાત્મા છે. આ અર્થ યસ્યાક્ષરમ શરીરમ યો અક્ષર યમંતરે સંચરન યમક્ષરમ ન વેદ સ એષ સર્વભૂતાંતરાત્મા અપહત પાપમાં દિવ્યો દેવ એકો નારાયણ અક્ષરાત પરતઃ પરઃ ઇત્યાદિ શ્રુતિએ વર્ણવ્યો છે આ અર્થ. યસ્યાક્ષરમ શરીરમ, જે ભગવાનનું શરીર અક્ષર છે, ભગવાન અક્ષરમાં રહે છે, પરંતુ અક્ષરમ યમન વેદ, અક્ષર એને જાણતું નથી, એમ આત્મા નથી જાણતો, એમ જ એમાં રહ્યા થકા એમાં ફરે છે, પરંતુ એ ભગવાન અક્ષરમાં રહે છે, અક્ષરમાં ફરે છે, છતાંય અક્ષરના નિયંતા છે, અક્ષરના ધારક છે, અક્ષરમાં વ્યાપક છે, આમ આપણા વેદો કહે છે. અને એ જ ભગવાન સર્વ કોઈ ભૂત પ્રાણી માત્રના આત્મા છે, દિવ્ય છે, નિર્મળ છે, સર્વે ગુણે સંપન્ન છે, અને એક પણ દોષ એમાં નથી, અને અક્ષરથી પર પણ એ ભગવાન છે. માટે એવા દિવ્ય દેવ એકો નારાયણ, એવા દિવ્ય દેવ એકમાત્ર ભગવાન નારાયણ છે, એમ વેદોએ કહ્યું. ભગવાન આકાશ નિર્મલ છે, એટલે કે આકાશ જેમ સર્વભૂતોમાં વ્યાપીને રહ્યો છે, તથાપિ તે ભૂતોના મળોનો સ્પર્શ તેને નથી, તેમ પરમાત્મા પણ સર્વ ચરાચરમાં વ્યાપીને રહ્યા છે, તથાપિ તેના મૂળોનો સ્પર્શ એમને કદાપિ ન હોવાથી આકાશ જેવા નિર્મળ કહ્યા છે. નિર્લેપત્વ ધર્મથી આકાશ તુલ્યતા કહી છે, પણ શૂન્યત્વ ધર્મથી નહીં, નિર્લેપત્વ ધર્મથી આકાશવત કહ્યા, શૂન્યત્વ ધર્મથી નહીં. આકાશ તો શૂન્ય છે, શૂન્ય ધર્મથી ભગવાનને આકાશની ઉપમા નથી આપી, નિર્લેપત્વ ધર્મથી આપેલ છે. વળી કેવા, તો કે દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમે યોગમ ઐશ્વર, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, તું મારું યોગ જો, ઐશ્વર્ય જો. આમાં ભગવાને કયા પ્રમાણે દિવ્ય દ્રષ્ટિવાળા ભક્ત મુક્તો એ જ એક દર્શનીય છે. આ અર્થ અદૈતમનુ પશ્યંતી આત્માનમ દેવ મંજસા ઈશાનમ ભૂત ભવ્યસ્ય યદા પશ્ય પશ્યતે રૂક્મવર્ણ સદા પશ્યંતી સૂરય યત્તે રૂપમ કલ્યાણતરમ તત્તે પશ્યામી યોગિનસ્તમ પ્રપશ્યંતી ભગવંતમ સનાતનમ, ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિઓ વર્ણવ્યો છે. વળી કેવા, તો સન્માત્ર સદરૂપ છે, એટલે સતત એક રૂપ છે, અર્થાત ત્રણેય કાળમાં વૃદ્ધિ ક્ષયાદિકે રહિત છે. સત્યનો અર્થ ફરી લાવ્યો, સન્માત્ર એટલે કે એક રૂપ પણ રહેનારા, ત્રણેય કાળમાં વૃદ્ધિ ક્ષય કાંઈ એમાં થતું નથી. માયામાં બહુ જ બધા સ્વરૂપથી ફેરફાર થાય છે, આત્માના જ્ઞાનમાં વૃદ્ધિ ક્ષય થાય છે, એમ ફેરફાર થાય છે, જ્યારે ભગવાનમાં કોઈ ફેરફાર નથી. આવા પરમાત્માને જાણવા જોઈએ, ભગવાનના સ્વરૂપનું જાણવા માટે જિજ્ઞાસા થવી જોઈએ, અને મનુષ્યજન્મ ધર્યા પછી એ જ કરાય. એટલા માટે આ સત્સંગ છે, એટલા માટે અમે બધા સાધુ થયા છીએ, ભગવાનનો અનુભવ કરવા. પાછું કેવળ શાસ્ત્રથી જાણીને બસ કોકને કે કરવા નહીં, શાસ્ત્રીય માહિતી જે જ્ઞાન તેને મેળવા પછી ધરીને ધ્યાન મેળવવું છે, વિજ્ઞાન. એટલા માટે મા બાપ ઘર પરિવાર સંસાર છોડી નવરાશ લીધી સંતોએ, બરોબર ને? કે બીજો કઈ હેતુ છે? બીજો હેતુ રખાય નહીં, હોય તો કાઢી નાખવો પડે સાધુ સંતોએ. સાધુ સંતોનું કામ આ છે, ભગવાનનો અનુભવ કરવો, અને કોઈ એવો શરણાગત શિષ્ય મુમુક્ષુ આવે તેને અનુભવ કરાવડાવવો, એને ઈ લાઈને ચડાવડાવવો, બીજે ધંધે માનપાન આપીને ચડાવી દેવો નહીં ચેલાને, બિચારાને કઠણાઈ થઈ જાય શિષ્યની, સમજ્યા? ગુરુજનોમાં રહેલા અનેક વિધ રાગોનું પોષણ કરવા માટે શિષ્યનું શોષણ થઈ જાય છે, શિષ્યને બિચારાને ચડાવી દે બાપો બાપો કરીને, આ કરવાનું પડ્યું રહે, અને જિંદગી ભર બીજું થયા કરે, ન જાણે ગુરુ ન જાણે ચેલા થઈ જાય પૂરું. શાસ્ત્રો તો આપણને આ કહે છે. માટે ભગવાન શ્રી હરિના આવા દિવ્ય દિવ્ય મનોહર સ્વરૂપને મહિમાને ખૂબ જાણી અને પછી ધ્યાન દ્વારા એને માણવાનો છે, આ કરવાનો છે. વાસુદેવ મહાત્મ્યનો 19મા અધ્યાયનો આ 21મો શ્લોક આપણે સમજ્યા, અદ્ભુત શ્લોક હોવાથી વાલા ભક્તો થોડોક સમય લેવાઈ ગયો, અને આજ મોડું થઈ ગયું હતું. સૌ કોઈને હેપી ન્યૂ યર, બસ બધા આનંદમાં રહ્યો. આ વર્ષે તમારું ખૂબ ખૂબ સારું વીતે, અમારું ખૂબ સારું વીતે, ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ. બાકી આપણે આ કથાને સમજીએ, જીવનમાં ઉતારીએ અને વારંવાર આ પ્રમાણે ધ્યાન અભ્યાસ કરી વિજ્ઞાન આપણને ભગવાનનું થાય, મનુષ્ય જન્મ તો સફળ ગણાય, માટે સાચા અર્થમાં મથીશું. બરાબર, આ 2008 સાલમાં કાંઈક ધ્યાનનો નિયમ લેજો બધાએ. જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ.